నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరో మరువాహవే సహస్రనామ్ని పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణీ నమః సహస్రకోటి యుగధారిణీ నమః. జయ రామ్ జయ రామ్ జయ జయ రామ్
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 శ్రీ 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 రామ్ జయ రామ్ జయ జయ రామ్
జయ రామ్ జయ రామ్ జయ జయ రామ్
జయ రామ్ జయ
రఘునందన జయ ఘనశ్యామ్
జయ రఘునందన జయ ఘనశ్యామ్
జయ రఘునందన జయ ఘనశ్యామ్
జయ రఘునందన జయ ఘనశ్యామ్
మురళి మనోహర రాధేశ్యామ్
మురళి
మనోహర రాధేశ్యామ్
మురళి మనోహర రాధేశ్యామ్
జయ రామ్ జయ రామ్ జయ జయ రామ్
జయ రామ్ జయ రామ్ జయ జయ రామ్
శ్రీ రామ్ జయ రామ్ జయ జయ రామ్
శ్రీ రామ్ జయ
రామ్
జయ రామ్ జయ రామ్ జయ జయ రామ్
సీతారామ్ సీతారామ్ భజ ప్యారే
సీతారామ్ సీతారామ్ భజ ప్యారే
సీతారామ్ సీతారామ్ భజ ప్యారే
సీతారామ్ సీతారామ్ భజ ప్యారే
జనం వారం వారే
జనం వారం వారే
రాతే నిద్రా దివసే కాం
రాతే నిద్రా దివసే కాం
ప్యారి భజ సో సీతారాం
ప్యారి భజ
సీతారామ్ సీతారామ్ భజ ప్యారే
సీతారామ్ సీతారామ్ భజ ప్యారే
నహి జనం వారం వారే
నహి జనం వారం వారే
జయ రామ్ జయ రామ్ జయ జయ రామ్
జయ రామ్ జయ
రఘుపతి రాఘవ రాజా రామ్
రఘుపతి రాఘవ రాజా రామ్
రఘుపతి రాఘవ రాజా రామ్
రఘుపతి రాఘవ రాజా
రామ్ పతిత పావన్ సీతారామ్
పతిత పావన్
ભજન સાંભળ્યું મન તો હે કિસ વિધ કર સમજાવું. મને થયું કે બધો મનનો જ ખેલ છે ને. આમ જો જોઈએ તો મનનો જ બધો ખેલ. શ્રીમદ ભાગવતના ત્રીજા સ્કંદમાં મહર્ષિ કપિલે પોતાની માતા દેવહૂતિને શાંતિને માટેનો સંદેશો સંભળાવ્યો છે. ગુજરાતની પુણ્યભૂમિમાં સિદ્ધપુર ક્ષેત્રમાં બિંદુ સરોવર સરસ્વતી નામની નદી, આજે પણ સરસ્વતી નદી છે, બિંદુ સરોવર પણ છે. એ બિંદુ સરોવર પાસે મહર્ષિ કપિલ નિવાસ કરતા હતા. એમના પૂજ્ય પિતા મહર્ષિ કર્દમ અને માતા દેવહૂતિ. કર્દમ મુનિ સંન્યાસ લીધો, બહાર નીકળી ગયા. માતા દેવહૂતિને શાંતિ માટેની ઝંખના હતી, એટલે ઘરમાં જ પ્રભુના પૈગંબર જેવા, પાર્ષદ જેવા મહર્ષિ કપિલ જન્મેલા. ભગવાનના 24 અવતારોમાં એક ગણાય અને એમણે પાછળથી સાંખ્ય દર્શન, સાંખ્ય શાસ્ત્રની રચના કરી. એ મહર્ષિ કપિલને માતા દેવહૂતિએ પૂછ્યું, શાંતિ મેળવવા માટે શું કરવું? અને શાંતિ મેળવવાની માટેના જુદા જુદા સાધનો મહર્ષિ કપિલે માતા દેવહૂતિને બતાવ્યા. સંસારના ઇતિહાસનો વિરલ પ્રસંગ, ભારતના જ નહીં પણ દુનિયાના કોઈ પણ ધર્મની અંદર આવું દ્રશ્ય આપણને દેખાતું નથી. માતા નીચે બેઠી હોય, પુત્ર ઉપર આસન પર બેઠો હોય, માતા હાથ જોડીને પુત્રનું સન્માન કરે અને પુત્રની પાસે શાંતિ મેળવવાને માટે જિજ્ઞાસા ભાવે પ્રેરાઈને પ્રશ્ન પૂછે, મને શાંતિ કેમ સાંભળે? અને મહર્ષિ કપિલ લૌકિક રીતે જે માતા દેવહૂતિના સુપુત્ર હતા, તેમણે માતા દેવહૂતિને સંદેશો સંભળાવ્યો અને તે સંદેશાના સાર રૂપે એક વાત કરી. માતા, મન છે તે જ મહત્વનો ભાગ ભજવે છે. મન શાંતિ પણ આપે, મન અશાંતિ પણ આપે. મન સુખી પણ કરે, મન દુઃખી પણ કરે. મન બદ્ધ પણ બનાવે, મન મુક્તિનો માર્ગ પણ બતાવે. મન પ્રસન્નતામાં પણ સ્નાન કરાવે, મન પ્રસન્નતાને ઘડીના છઠ્ઠા ભાગમાં વળી પઠાવી પણ દે, શોક સાગરમાં સ્નાન કરાવી દે. એટલે હે માતા, આ મન જ મોક્ષનું ને બંધનનું, શાંતિ ને અશાંતિનું કારણ. મન એવ મનુષ્યાણાં કારણમ બંધ મોક્ષયો. આ મહર્ષિ કપિલે કહ્યું, બંધ મોક્ષયો, બંધન અને મોક્ષનું મનુષ્યાણાં કારણમ મન એવ. મનુષ્યોને માટે મન એક જ કારણ છે. આ મનને જો સારું કરી દેવામાં આવે, સુધારી દેવામાં આવે, સમજાવી દેવામાં આવે, ये न के न प्रकारेण, तो पछी काम थी जाए. पण घणी वार आपणे जोईए छे, जिंदगी भर मन समझतुं नथी. मन ने समझावाने माटे हाथ में माळाओ लेवामां आवे, मन ने समझावाने माटे तीला करवामां आवे, देव दर्शने जवामां आवे, तप करवामां आवे, व्रत करवामां आवे, उपास उपवास करवामां आवे, तीर्थाटन करवामां आवे, शास्त्रोनुं श्रवण करवामां आवे, मनन करवामां आवे, बधुं ज करवामां आवे. મનને સમજાવવાને માટે કાન ફટા થઈ જવામાં આવે, કાનમાં કુંડળ પહેરવામાં આવે, હાથમાં પણ મોટા મોટા કડા પહેરવામાં આવે, પગમાં ઝાંઝર પાથવામાં આવે, હાથમાં કપ્પર લેવામાં આવે, ઘર મૂકવામાં આવે, દાઢી રાખવામાં આવે, જટા ધારણ કરવામાં આવે, શરીરે ભસ્મો ચોળવામાં આવે, પંચાગ્નિનું સેવન કરવામાં આવે, અને છતાં પણ આ મન માનતું નથી. એમ થાય કે પૈસા કમાઈ લઈએ તો મન માની જાય, ત્યાંય માનતું નથી. એક ભાઈ મારી પાસે આવતા હતા, મને કે યોગેશ્વરજી આશીર્વાદ આપો કે હું 5,000 રૂપિયા કમાઈ લઉં. મેં કહું પછી શું કરશું? તો કે પછી ભજન જ કરવું છે. મેં કહું ભજન કરનારા આ જાતની પૂર્વ શરત મૂકતા નથી, અને જે પૂર્વ શરત મૂકે તે ભજન કરી શકે. તમે 5,000 કમાવાની વાત મનમાં રાખો છો તે સારી છે, પણ તેની સાથે સાથે ભજન ચાલુ જ રાખો. તો કે ના, પછી નિરાતે મારે બસ હરદ્વાર જવું છે. એ જમાનામાં 5,000 રૂપિયા ઘણા કહેવાતા હતા. આ તો બધા ઘણા વર્ષોની વાત છે. હવે તો 5,000 એટલે કશું જ નથી, ચટણી પણ ન થાય. પણ એ જમાનામાં ઘણા કહેવાતા. હું કમાઈ જશો, એમાં શી મોટી વાત છે? તમારો ધંધો જેવો છે એટલે કમાવાના. એક વર્ષની અંદર 1,00,000 રૂપિયા નફો થઈ ગયો એમને, એક જ વર્ષમાં. બીજે વર્ષે મને મળ્યા. મેં કહ્યું કેમ, હવે કાંઈ ભજન સાધન? કે 1,00,000 વધારે કમાઈ લઉં તો પછી નિશ્ચિંતા થઈ જાય, આગળ પર કાંઈ ઉપાધિ નહીં. મેં કહ્યું કેટલું કમાયા? તો કે ફક્ત 1,00,000 રૂપિયા, 1 લેખ ઓનલી. ફક્ત અંગ્રેજોએ આપણને ઓનલી શીખ્યું, એટલે આપણે ઓનલી ઓનલી જ કર્યા કરીએ, વધારે થાય કે ઓછું થાય. તો મેં કોઈ 1,00,000 કમાયા એ ઓછા પડે છે, તમે તો 5,000 માંગતા. કહે ઝડપથી જમાનો બદલતો જાય. હું વનમાં જઉં તો છોકરાઓ શું કરે, એટલે એમનું પ્રોવિઝન તો કરવું જ પડે. હવે જો બીજા 1,00,000 કમાઈ લઉં તો પછી ખલાસ, આપણે ખેલ છોડી જ દેવો છે. કોઈ નહીં છૂટે ભાઈ તમારાથી. આ છોડનારાઓના લક્ષણો નથી, પકડી રાખનારાના લક્ષણો છે. તમે લક્ષ્મીને પકડી રાખવા માંગો છો. બીજે વર્ષે 2,00,000 કમાયા. મેં કહું હવે? તો કે હવે તો થોડું વધારે કમાઈ લઈએ, આમે જીવન ફરી ફરી ક્યાં મળવાનું? હજુ સુધી નીકળી શક્યા નથી. હજુ જીવે છે ભાઈ, હજુ સુધી નીકળી શક્યા નથી. કેટલા મકાનો થઈ ગયા છે અને કરોડ સુધી પહોંચી ગયા છે. હવે કરોડ વળી પણ ગઈ એમની. હું ઘણી વાર કહું છું કે કરોડ કમાયા, કરોડ વળી ગઈ, હવે કાંઈક તો કે થશે. હવે ઉતાવળ એ શું છે? આપણે બીજા જન્મમાં કરશું તો આપણે શી ઉતાવળ છે? હવે એમ પાછું એટલે મન માન્યું નહીં. પૈસા કમાવાની વૃત્તિ હતી પહેલા કે આથી મન માને, પણ કાંઈ માન્યું. એક ભાઈ મારી પાસે આવ્યા, મને કે યોગેશ્વરજી તમારી સાથે જ આવી જવું છે. શું થયું તમને? કે મારે બહુ નજદીકની સગાઈવાળી વ્યક્તિનું મરણ થઈ ગયું, મને સંસાર ખારો ઉસ જેવો લાગવા માંડ્યો છે. મેં કહું કેટલો વખત થયો? તો કે 1 મહિનો થયો. મેં કહું વર્ષ થઈ જવા દો, વર્ષ થઈ જવા દો. તો કે ના બને હો, મારો વૈરાગ એટલો બધો પાકો છે, તમે ના કહેશો તો હું પાછળ તમારી ટ્રેનમાં બેસીને ઋષિકેશ હિમાલય સુધી આવવાનો તપ કરવા. કોઈ એટલો બધો ઘા તમને વાગ્યો? તો કે મારી પોતાની ધર્મપત્ની માદી પડેલી, હોસ્પિટલમાં કેટલી સેવા કરી, એના જેવું તો હું જગતમાં કોઈને ચાહતો નહોતો, તેનું મરણ થઈ ગયું. હવે મને સંસારમાં ગમતું નથી. ગમશે, તમારો કેસ પહેલો જ છે સંસારને એમ ના માનતા. બધાના સ્થિતિમાંથી પસાર થવું પડ્યું છે. 1-2 વર્ષ પછી જો આ વૈરાગ્ય તમારો આવો જ રહે તો મને મળજો પાછા. તો કે તમે જાઓ ને હું ટિકિટ કઢાવીને પાછળ આવ્યો જ સમજો. અમે તો ગયા અમારા કાર્યક્રમને અનુસરીને દર વર્ષે જતા તે રીતે હિમાલય. તે ભાઈ આવ્યા, કાગળ આવ્યો કે હું જરા નિરાંતે આવું, હમણાં શિયાળો હિમાલયમાં ચાલે એટલે તાળ વધારે પડે, મારે પહેલા આવવાનું એટલે અભ્યાસ પણ મને નહીં. મેં લખ્યું, મેં કહું બરાબર છે, નિરાંતે આવજો, આપણે ઉતાવળ પણ અહીંયા નથી. 1 વર્ષ થઈ ગયું અને હું ગયો ત્યાં આગળ પાછો, એટલે ભાઈ પાછા મને મળવા માટે આવ્યા. પગે લાગ્યા, પગે લાગીને કે પગે લાગો. કોણ છે? તમારા બેન છે? તો કે ના. બકુ કોણ? તો કે મિસિસ મારા. બકુ તમારા મિસિસ તો સીધા વેલા ને 1 વર્ષ પહેલા ત્યાં ફરી પાછા મિસિસ આવ્યા. તો કે ના છૂટકે, રોટલાની જરા મુશ્કેલી પડે એટલે બધાએ કહ્યું કે કરો ને કરો ને, એટલે મારે તો કરવું નહોતું પણ બહુ ઉપરાઉપરી આગ્રહો થયા એટલે મેં કહ્યું ચાલો કરો. પગે લાગ કે શીલા? પગે લાગ, શીલા નામ હતું. શીલા પગે લાગ. સારું, પગે લાગ્યા. મેં કહું બહુ સારી વાત. મેં કહું હવે હિમાલયનું શું? તો કે કોક વાર યાત્રાએ આવીશું સજોડે અમે, હમણાં કઈ તપ કરવાની છે. હજુ સુધી આવી શક્યા નથી. શીલાના 3 બાળકો થયા છે, એમાંનું એક તો પરણી પણ ગયું પાછું, બીજા બે પરણ વાલા થઈ ગયા છે. દર વખતે મને મળે છે, મેં કહું ભજન તો કે થાય છે, મન માનતું નથી. પેલા એમ હતું કે હવે આ વૈરાગ્યનો ઘા એવો કાળો વાગ્યો છે. તાજા માણસોને આવું થાય જ, સ્મશાનમાં આપણે જઈએ કે કોઈના નિજજનનું મરણ, આપ્તજનનું મરણ જેવા પ્રસંગો સાંભળીએ અથવા જોઈએ, એટલે ઘણીવાર આપણને લાગે પ્રાણી આ બજી લેને કીર્તા, આ તો સપનું છે સંસાર. ગાવાનું સારું લાગે પણ પછી એ ગાવાનું લાંબુ ટકે નહીં પાછું, એમાં જગત આખું ચાલે આજ કરે. એને સ્મશાન વૈરાગ્ય કહે છે, કે સ્મશાનનો કોઈ પ્રસંગ આવે તો વૈરાગ્ય થોડો વખત થાય, દૂધ ગેસ પર મૂકીને જેમ ઉભરો આવે, ગરમી વધારે પહોંચે તો, અને પછી પાછું ઠંડુ થઈ જાય. એમ આપણા વૈરાગ્યના ભાવો વળી પાછા ઠંડા થતા જાય. એ મન સમજતું નથી. મરણના પ્રસંગો આવે તોય સમજે નહીં, લગ્નના પ્રસંગો આવે તોય સમજે નહીં, જન્મના પ્રસંગો આવે તોય સમજે નહીં, અરખના પ્રસંગો આવે તોય સમજે નહીં, ધન ઘણું પ્રાપ્ત થાય તોય સમજે નહીં, બધી રીતે સુખ આવી ગયું હવે છતાં પણ સમજે નહીં, અને દુઃખ આવે તો પણ સમજે, દુઃખીએ ના સમજે, સુખીએ ના સમજે. અને આ મનને સમજાવવા માટે બધી જ વાતો, દેવ દર્શન, સત્સંગ, કથા, ઇન્ટેન્સિવ મેડિટેશન, બધું આ મનને સમજાવવા માટે. જો મન સમજી ગયું તો પછી કાંઈ બાકી રહ્યું નહીં, જો મન સમજ્યું તો બાકી શું રહ્યું. શાસ્ત્રો કહે છે મન જેણે જીત્યું એણે જગત આખું જીતી લીધું, કાંઈ બાકી જ રહ્યું નહીં પછીથી. દેખાતું નથી મન, જો ચીરફાડ કરીએ આપણે હોસ્પિટલમાં લઈ જઈને શરીરને, તો અંદરથી મન નામની કોઈ વસ્તુ હાથમાં આવતી નથી, અને છતાં પણ એટલું બધું વર્ચસ્વ આપણા પર જમાવે છે કે વાત ને. આપણે કે ચાલો ને, દયાભાઈએ પ્રેમથી સત્સંગ ગોઠવ્યો છે, તો કે મન નથી. લો, મનનું કેટલું જોર છે, મન નથી, મન નથી, સત્સંગ ગોઠવ્યો છે ચાલો ને મોટલમાં, તો કે પણ મન નથી. લો, અને જેને મન હોય એને કહેવું ના પડે, જાણે કે સત્સંગ છે તો નીકળ્યા. આ મનને જ બધું સમજાવવાનું. સવારે વહેલા ઉઠો ભાઈ, ટાઈમ થઈ ગયો, તો કે હમણાં કઈ મન થતું નથી, જરા મોડા ઉઠીએ. મન એટલો બધો ભાગ આપણા પર ભજવે છે કે જેની આપણે કલ્પના ન કરી શકીએ. અને મહર્ષિ કપિલ માતા દેવહૂતિને કહે છે, માં આ મનને જો જીતી લેવાય, આ મનને જો પ્રભુનું કરી દેવાય, આ મનને જો ઉત્તમ કરી દેવાય, સદગુણોથી ભરપૂર કરી દેવાય, તો મન શાંતિ આપે. અને મન જો દુર્ગુણોવાળું બની જાય, ખરાબ વિચારોવાળું બની જાય, દુર્ગુણોની દુર્ગંધિ આ મનની અંદર છવાઈ જાય, અહંતા ને મમતાનો શિકાર બની જાય, તો આ મન દુઃખ આપે. એટલે તો કબીર સાહેબે ગાયું, કબીર સાહેબે બહુ સુંદર વાત કરી છે પોતાના પદમાં. કબીર સાહેબના પદો એટલે એક એક સોનાનો હીરાનો ટુકડો, એવા જ્વાજવલ્ય માનેના પદો છે. એમાં કબીર સાહેબ લખે છે કે ભાઈ, મનને એ નાની કુમારી કન્યાની ઉપમા આપે છે. આ કુમારી કન્યા છે, હવે એનું સત્પણ થઈ ગયું, હવે લગ્ન લેવાયું છે. એટલે કબીર સાહેબ કહે છે, શૃંગાર કરો ભાઈ. કન્યાના શૃંગાર કરવામાં આવે છે, જ્યારે એને સાસરે વળાવવાની હોય ત્યારે શૃંગાર કરવામાં આવે. એમ કબીર સાહેબ કહે છે, કરલે શિંગાર ચતુર અલબેલી, કરલે શિંગાર ચતુર અલબેલી, સાજન કે ઘર જાના હોગા, સાજન કે ઘર જાના હોગા. પ્રિયતમ ને ઘેર જવાનું છે. કબીર સાહેબ કહે છે કે આ મન રૂપી કન્યા છે, એને જો તમે શણગાર સજાવો સારા, સોળે કળા, સોળે શણગાર સજાવો, અને જો એને પ્રિયતમને ઘેર વળાવો, તો જ આ મન શાંત થાય, તો જે ધન્ય બને. ત્યાં સુધી આ મન ધન્ય નહીં બને, ફર્યા કરે છે સંસારના વિષયોમાં. હવે આ મનને પ્રભુ પરાયણ બનાવવાની આવશ્યકતા છે. જે મન પ્રભુ તરફ વળે છે, તે મન સુખ આપે છે, શાંતિ આપે છે. જે મન વિષયો તરફ વળે છે અને દોડે છે, તે મન દુઃખ આપે છે. આટલી જ વાત છે શાસ્ત્રોની. પ્રભુ તરફ જનારું મન સુખ આપે, પ્રભુને ભૂલીને અનાત્મ પદાર્થો તરફ જનારું જે મન હોય વિષયો તરફ, તે દુઃખ આપે, ક્લેશ આપે, બંધનનું કારણ બને. કપિલ દેવ પણ એ જ વાત પોતાની માતાને કહે છે, માં આ મનને તમે સર્વ પ્રકારે સાત્વિક બનાવી અને પ્રભુ પરાયણ બનાવી દો, ધ્યાનમાં જોડી દો, ભક્તિમાં લગાડી દો, નામ સ્મરણમાં, ભગવાનના સ્વરૂપના ધ્યાનમાં, આત્મચિંતનમાં જોડી દો તો સુખ મળે. ના લે ધોલે શિર ગુથા લે, કબીર સાહેબ કહે છે, નાહી લે, પ્રેમના પાણીથી નાહી લે, મનને પ્રેમના પાણીથી સ્નાન કરાવી દો. ધોલે જન્માંતરોના ડાઘાઓ પડ્યા છે આ મન ઉપર. આ કાંઈ એક જન્મના ડાઘા છે વિષયોના, અને એક જન્મોના ડાઘાઓ. તે જીવ ફરતો ફરતો આવ્યા જ કરે ડાઘાઓને લઈને. એણે કપડાને બગાડી નાખ્યું, પોતાના મનને બગાડી નાખ્યું છે. એ ડાઘાઓને ધોવાના છે. જેમ આપણે સર્ફથી આપણા કપડાના ડાઘાને ધોઈએ કે સાબુથી ધોઈએ, એવી રીતે સત્સંગથી, સંતોના સમાગમથી આ ડાઘાઓ જે પડેલા છે મનની ઉપર, તેને ધોઈ કાઢવાના છે. અને પછીથી આપણે જે આપણું મન છે એ મનના વિચારો, ભાવો ગોથવાના છે, એમને સારી પેઠે સુંદર બનાવવાના છે. શીશ ગોથાલે, શિરને આપણે ગોથાવી દેવાનું છે. કારણ પ્રિયતમની પાસે જવાનું છે, તો જેને ગમીશું આપણે એ પ્રિયતમ આપણને પસંદ કરશે. હવે શણગાર સજી લે, ચતુરલ બેલી, સાજનને ઘેર હવે જવાનું છે. આ સંસારના જેટલા પણ રંગો છે તેમાં અત્યાર સુધી તે આસક્તિ કરી, અત્યાર સુધી તું તારે ઘેર જવા માટે તૈયાર ન થયો એટલે દુઃખી હતો. કે છે, મેટી ઓઢાવન મીટી બિછાવન, માટીને ઓઢવાની, માટીને બિછાવવાની છે, માટીની અંદર મળી જવાનું છે છેવટે. તો હવે તો ચાલ, જ્યાં જવાથી માટીમાં મળવાનું નથી એવા અવિનાશી જે પરમાત્મા છે તેની પાસે હે મન, તું ચાલ, ત્યાં તું જઈશ તો સુખી બની જઈશ. કહત કબીરાસુનો ભાઈ સાધુ, ફિર વહાં સે નહીં આના હોગા, ફિર વહાં સે નહીં આના હોગા, કરલે સિંગાર ચતુર લબેલી, સાજન કે ઘર જાના હોગા, સાજન કે ઘર જાના હોગા, સાજન કે ઘર જાના હોગા. પછી ત્યાંથી પાછા નથી આવવાનું. એવું આ ઘર છે સાજનનું, પરમ નામ છે, પ્રભુ સ્વરૂપ છે, આત્મ સ્વરૂપ. ત્યાં ગયા પછી માણસ પાછો આવતો નથી. યદ ગત્વા ન નિવર્તન્તે તદ ધામ પરમ મમ. ગીતાના 15મા અધ્યાયમાં કહ્યું કે જ્યાં જવાથી પાછા નથી અવાતું તે પ્રભુનું પરમધામ. તે કબીર સાહેબ કહે છે, ફિર વહાં સે નહીં આના હોગા, તો ત્યાં જવાની વાત છે. આ મન જો પ્રભુને અર્પિત થઈ જાય, આ મનનો સંબંધ જો ભગવાનની સાથે થઈ જાય, તો જ મનને સુખ સાંપડે, તો જ મન આનંદનો અનુભવ કરે, તો જ મન સર્વ પ્રકારે સુખી થાય. ત્યાં સુધી મન સુખી બનતું નથી. એટલા માટે કહે છે કે મનના ઉપર બધો આધાર છે. મનૈવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો હો. આ મનની અંદર વૈરાગ્ય હોવો જોઈએ. આ જે પ્રસંગો જીવનમાં આવે તે વૈરાગ્ય પેદા કરવાને માટે આવે છે. અને એ વૈરાગ્ય પેદા થયા પછી પાછો ટકવો બહુ અઘરો છે. થોડો વખત ટકે છે, પછી વધારે વખત ટકતો નથી. સંસારનું સ્વરૂપ જ એવું છે કે તાજો તાજો થોડો વૈરાગ્ય ટકે, અને પછીથી તે વૈરાગ્ય ઓસરતો પાછો, અને વળી પાછા જીવો પૂર્વવત સંસારના પ્રવાહની અંદર તણાતા જાય, ખેંચાતા જાય. થોડો વખત વૈરાગ્ય ટકે. હવે આ વૈરાગ્યને જીવતો રાખવો જોઈએ. વૈરાગ્ય જો જીવતો રહે તો આત્માનું કલ્યાણ કરી શકે, પણ જો વૈરાગ્યની જ્યોતિ મંદ પડી જાય તો પછી આત્માનું કલ્યાણ થઈ શકે નહીં. આ મનને વૈરાગ્યથી સંપન્ન બનાવી અને પ્રભુ તરફ વાળવો પડે છે. અને પ્રભુ તરફ વાળવા માટે સારામાં સારું સાધન સંત સમાગમ હરિકથા આ બે છે. સંત સમાગમ અને તે દ્વારા હરિકથાનું શ્રવણ, આ બે વસ્તુઓ જો થઈ જાય તો મન પ્રભુ તરફ સહેલાઈથી વળી શકે અને પછી તે મન માનવને શાંતિ આપી શકે. જ્યાં પણ હોય ત્યાં એને શાંતિ મળે, જ્યાં પણ હોય ત્યાં એ સુખનો અનુભવ કરે. તો છેવટે તો મનને જ સમજાવવાનું છે. આપણે મન જો સમજી ગયું તો પછી બધું જ એમાં સમાઈ ગયું. છેવટ સુધી મન ઘણીવાર સમજતું નથી, કારણ કે મનની માંગણીઓ વધતી જાય છે, મન અતૃપ્ત થતું જાય છે. એને તૃપ્તિ મળે, શાંતિ મળે તેવા પ્રયત્નો કરવામાં આવતા નથી. જો તેવા પ્રયત્નો કરવામાં આવે તો મન શાંત થાય. મહર્ષિ કપિલે મનને શાંત કરવાને માટે પોતાની માતા દેવહૂતિને ભગવાનના ધ્યાનનો અને સ્મરણનો રસ્તો બતાવ્યો છે. શ્રીમદ ભાગવતમાં મહર્ષિ કપિલે યોગનો માર્ગ પણ બતાવ્યો. પહેલા નિર્ગુણ નિરાકાર બ્રહ્મ એની ઉપાસના કરવાનો માર્ગ બતાવ્યો. પછીથી મહર્ષિ કપિલને થયું કે આ માતા છે એને નિર્ગુણ નિરાકારનો માર્ગ કદાચ નહીં ફાવે, અનુકૂળ નહીં પડે, એટલે ભગવાનના સગુણ સાકાર સ્વરૂપનું ધ્યાન મહર્ષિ કપિલે માતા દેવહૂતિને બતાવ્યું અને ભગવાનના મંત્રના જપ કરવાનું કહ્યું કે ભગવાનના મંત્રના જો જપ કરવામાં આવે અને ભગવાનના મંત્રના જપ કરવાની સાથે સાથે ભગવાનના સ્વરૂપમાં, દિવ્ય સ્વરૂપમાં, પ્રકાશમય સ્વરૂપમાં જો મનને જોડવાનો અભ્યાસ કરવામાં આવે તો તેનાથી સહેલાઈથી શાંતિ સાંપડે છે. માતા દેવહૂતિને ઉપદેશ આપ્યો. માતા દેવહૂતિ આકુળ વ્યાકુળ થઈ ગયા હતા ને શાંતિની ભૂખ હતી. રાજાની પુત્રી મનુ મહારાજ અને શત્રુપા એમની પત્ની, એમની પુત્રી આ દેવહૂતિ એટલે રાજકુમારી. અને લગ્ન પોતે કર્યું, ઈચ્છાથી લગ્ન કર્યું, જેને આપણે ગાંધર્વ વિવાહ કહીએ છીએ, સિવિલ મેરેજ, તેવું લગ્ન એમણે કરેલું. કારણ કે માતા દેવહૂતિએ સંકલ્પ કરેલો કુમારા હતા ત્યારે કે પરણું તો તપસ્વીને પરણું, યોગી, કોઈ રાજપુત્રને મારે પરણવું નથી, કોઈ રાજાને પરણવું નથી, અમલદારને પરણવું નથી, પણ એકાંતમાં રહેનારા તપસ્વી યોગીને પરણવું છે. આ સંકલ્પ એનો. બોલો કોણ આવો સંકલ્પ કરે? એટલે મનુ મહારાજને બહુ મુશ્કેલી પડી કે આ કુમારીનો આવો સંકલ્પ છે, એના સંકલ્પને પૂરો કરવો જ જોઈએ, તો એવો વળી કોણ મળે આપણને? એટલે એક દિવસ રથમાં બેસીને શત્રુપા મનુ મહારાજના ધર્મપત્ની તેની સાથે અને દેવહૂતિને પણ એમાં બેસાડી રથમાં અને પોતે નદીને કિનારે જ્યાં ઋષિઓ રહેતા હતા ત્યાં ગયા. ત્યાં કરદમ મુનિ પણ તપશ્ચર્યા કરતા હતા. તો કરદમ મુનિને જોઈને દેવહૂતિને એમ થયું કે આ જો મને પસંદ કરે તો આની સાથે હું લગ્ન કરું, પૂર્વના સંસ્કાર. એ કરદમ મુનિ પણ લગ્ન કરવા માટે પછી મનુ મહારાજાની માગણીથી તૈયાર થયા. પહેલાના ઋષિઓ કેટલાક લગ્ન જીવનને ખરાબ માનતા નહોતા, લગ્ન કરતા હતા. તો મોટા મોટા ઋષિઓને ત્યાં ઋષિ પત્નીઓ હતી. વશિષ્ઠ હતા તો અરુંધતી હતી, અત્રિ હતા તો અંશુયા હતા સાથે, અને તે પણ ઋષિઓને તપશ્ચર્યામાં મદદ કરતી હતી. એ સ્ત્રી આવી બધી સ્ત્રીઓ હતી. તો પાછળથી આપણે ગૃહસ્થાશ્રમને ધિક્કારતા થયા કે ગૃહસ્થાશ્રમ ખરાબ, લગ્ન જીવન ખરાબ, છોકરાઓ ખરાબ. આપણે ધર્મને નામે બધાને ધિક્કારતા થયા છીએ. બોલો અત્યારે પણ લગભગ ધર્મને નામે શરીરને પણ ધિક્કારીએ છીએ. શરીર ખરાબ, ધન ખરાબ, મકાન ખરાબ, માતા પિતા ખરાબ, લગ્ન ખરાબ, પરણ્યા હોય તો સ્ત્રી ખરાબ, સ્ત્રી હોય તો પુરુષ ખરાબ, છોકરા ખરાબ. ખરાબ ખરાબ ખરાબ, તિરસ્કારવાદ ઉભો થઈ ગયો છે આપણે ત્યાં. એટલે આપણે કર્તવ્ય જે કરવાના છે તે સારી રીતે કરતા નથી. ત્યારે પ્રાચીન ભારતમાં શું શીખવામાં આવતું? સારું 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 એમ શીખવામાં આવતું. લગ્ન જીવન સારું, સ્ત્રી સારી, पति सारो, माता पिता सारा, संतानों सारा, देवोना पार्षदो प्रभुना पार्षदो ये तो छे, धन सारू कारण के दान में काम लगे, तप सारू, संयम सारो, सारू सारू घर सारू, आ भावना हती पहला मानस बधा में शुभनु दर्शन करतो अने बधाईनो सदुपयोग करतो, समाजनी सेवा माते ते वस्तुओ वापरतो। वच्चे पछी वैराग्यवाद एवो जोर करतो गयो भारत में, बहारनो वैराग्य कि आपने बधु तिरस्कार थाय तेवा संदेशाओ शीखवामां आव्या, एके धन खराब सारू नहीं, तमारे माटे सारू नहीं पण अमारे माटे सारू, अहींया मुकता जजो तमारे माटे सारू, क्या लगी चाले आवुं बोलो, अमारे मठ करवाना, अमारे आश्रमो करवाना, अमारे नवी प्रॉपर्टी खरीदवानी, एटले अहींया मुकता जजो तमारे माटे सारू नहीं अमारे माटे सारू, आवुं चाल्युं। એટલે જેમને કઈ છૈયા છોકરા નહોતા, જે પરણેલા નહોતા, એકલા જ હતા, એવા ત્યાગીઓ ધન સંગ્રહ કરવા લાગ્યા, અને જે સંસારીઓ હતા જેમને માતા પિતાની છોકરાઓની જવાબદારી, એને આ ત્યાગીઓ એમ કહેવા લાગ્યા કે ધન સારું નહીં, અર્થમ અનર્થમ ભાવય નિત્યમ નાસ્તિ તતઃ સુખલેશ સત્ય, અર્થ અનર્થનું કારણ એમાં સુખ નથી એમ કહેવા લાગ્યો, એમને તો વધારે જરૂર। આવી જાતનો બહારનો એક ઉપદેશ કૃત્રિમ દેશની અંદર ચાલ્યો અને એને લીધે આપણું સમાજ જીવન, ઘર જીવન, લગ્ન જીવન વેરણ છેરણ થતું ગયું। વૈરાગ્ય તો સાચો આવ્યો નહીં, આ બધું વેરણ છેરણ, અને કેટલા યુવાનો ઘર છોડીને બીજાના રોટલા ખાઈશું એવી ભાવનાથી પ્રેરાઈને બહાર નીકળતા ગયા। ત્યાં પણ તપ તો કરી શક્યા નહીં તપશ્ચર્યા, કારણ કે વૈરાગ્ય હતો, સાચું જ્ઞાન હતું, ઘર રહ્યા નહીં સારા, અને થોડો ઘણો ઘરની અંદર જે વર્ગ રહ્યો તે પણ સમજણ વગરનો રહ્યો। તો પહેલા લગ્ન જીવનને પ્રભુ પ્રાપ્તિનું સાધન માનવામાં આવતું હતું કે ભાઈ લગ્ન જીવનમાં તમે છો તો ધર્મનું આચરણ કરી શકો, અર્થોપાર્જન કરી શકો, કામ ઈચ્છાઓ જે તમારી છે તે પૂરી કરી શકો લગ્ન જીવનમાં રહીને, અને છેવટે પતિ પત્ની ધર્મ કરે, તપ કરે, ભક્તિ કરે તો મુક્તિ પણ મેળવી શકે। ધર્મ અર્થ કામ ને મોક્ષ ચાર પુરુષાર્થની સિદ્ધિ આ જીવનમાં થતી હતી। એટલે કર્દમ મુનિએ લગ્ન કર્યું, દિવ્ય યોગી હતા, માતા દેવહૂતિ તો રાજકન્યા, એટલે એને સંતોષવા માટે કર્દમ મુનિએ પોતાની જે દિવ્ય સિદ્ધિઓ હતી એ સિદ્ધિઓનો ઉપયોગ કર્યો, વિમાન બનાવ્યું દિવ્ય સંકલ્પ શક્તિથી, અને પછી વિમાનમાં જુદા જુદા સ્થળોમાં માતા દેવહૂતિને ફેરવ્યા, સંપૂર્ણ શાંતિ આપી। પણ કર્દમ મુનિએ સંકલ્પ કરેલો કે હું લગ્ન કરીશ, કરો મનુ મહારાજને કહેલું લગ્ન કરીશ, પણ મને પુત્ર થશે પછી હું ઘરમાં નહીં રહું, પછી સંસારમાં નહીં રહું। તો પ્રભુને કરવું એવું થયું કે નવ કન્યાઓ જ થઈ, નવ કન્યાઓ, આપણી ઈચ્છા પ્રમાણે કાંઈ પુત્ર થાય છે જલ્દી, નવ કન્યા। કર્દમ મુનિને થયું કે હવે શું કરું, આ તો સમય ચાલ્યું જાય છે, જીવન તો એમને એમ ચાલ્યું જાય છે, આ તો મેં લગ્ન જીવનનો સ્વીકાર કરેલો કે વંશ રહે, તંતુ ચાલે, પ્રજાતંતુમ ન વ્યવસ્થિત સિંહી, વેદ કહે છે પ્રજાતંતુનો ઉચ્છેદ ન કરવો, એ મેં લગ્ન જીવનનો સ્વીકાર કર્યો, પણ આ તો છોકરો થતો નથી, કાંઈ નહીં છોકરો નથી તો છોકરીઓ છોકરા બરાબર જ છે, હજુ ઘણા એવું માનતા નથી છોકરી થાય એટલે એમ થયા ક્યાંથી આવી અકર્મણ, ઘણા એવું માને છોકરો હોય તો એ છોકરો મોટો થઈને હામું બોલે, ગાળો દે, બધું કરે, લાતો મારે, તો એ છોકરા સારું માણસો જરા ઈચ્છાઓ રાખે, છોકરી તો મોટી થઈને બીજે જવાની છે। છોકરીને છોકરાના ભેદો હજુ આપણે ત્યાં ઘણા ચાલે છે સમાજની અંદર, છોકરો ખાવા બેસે તો ઘી જરા વધારે આપશે, છોકરી હોય તો કહે એને હું મોટું ઘીનું કામ છે, એનું મોટું કમાવા જવાનું છે, છોકરીને એને કંઈ કમાવા જવાનું છે, બોલો બંનેમાં આત્મા તો સરખો જ છે, છોકરી કે છોકરો, છોકરીને વધારે ઘી આપો, આપવું જોઈએ તો એને વધારે સારી રીતે રાખો, કારણ કે તો થોડા દિવસની મહેમાન જ છે, પછી તો બીજે જવાની, માટે જ્યાં સુધી છે ત્યાં સુધી એના આત્માને વધારે પ્રસન્ન રાખો, અને આ છોકરો તો કાયમનો તમારો મહેમાનથી જ રહેવાનો જ છે, સિવાય કે છૂટો નહીં થાય, અહીંયા જેમ ઇંગ્લેન્ડ અમેરિકામાં છૂટા થાય 18 વર્ષે, એમ છૂટા નહીં થાય ત્યાં સુધી એ તો હંમેશાને માટેનો છે। તો છોકરીનું વધારે ધ્યાન રાખવું જોઈએ આપણે, એને બદલે આપણે એવું કરતા નથી. નવ કન્યા એકદમ તૈયાર છે. કરદમ મુનિ કહ્યું હું ત્યાગ કરું તો દેવવૃત્તિએ કહ્યું કે જુઓ તમારો સંકલ્પ શું હતો કે પુત્ર થાય એક પછી સંસારનો ત્યાગ કરું, હજુ પુત્ર થયો નથી રાજુ. એટલે કરદમ મુનિ રોકાઈ ગયા અને દસમો જે સંતાન એમને થયું પછી ત્યાં મહર્ષિ કપિલ એક જ પુત્ર થયા, એક જ, પણ હજારોની બરાબર થયા. એક સારો હોય તો ગણું અને અનેક સારા ન હોય તો એના કરતા એક સારો હોય તે સારો. એટલે કહે છે કે તારાઓ અનેક છે આકાશમાં પણ ચંદ્ર એક છે, તો ચંદ્રની બરાબર હજારો તારાઓ આવી શકતા નથી. તો એક જ હોય સંતાન, સુપુત્ર હોય તો સારો છે. કપિલ એવા નીકળ્યા પરમ જ્ઞાની જન્મની સાથે જ. અને પછી કરદમ મુનિએ ત્યાગ કરી દીધો. હવે માતા દેવહૂતિ ધીરે ધીરે મોટા થયા, ભોગો બહુ જ ભોગવેલા છતાં શાંતિ નહીં. એટલે માતા દેવહૂતિને થયું કે આ શાંતિ જીવનમાં કેમ નથી, ધનની કમી નહોતી, વૈભવની કમી નહીં, ઐશ્વર્યની ત્રુટિ નથી, બધું છે છતાં શાંતિ નથી. આજે જગતમાં તમે જુઓ ને આવું જ છે ને, માતા દેવહૂતિ જેવું જ છે ને, શાંતિ ચારે કોર અશાંતિના ઓળાઓ છે. તમે પરદેશોમાં જુઓ તો ધન વૈભવ તો ઘણું, પણ જેટલા પ્રમાણમાં સુખ જોઈએ શાંતિ જોઈએ તેટલા પ્રમાણમાં શાંતિ નથી. દરેકને તમે પૂછો કે કેમ હવે તો તમારી શાંતિ ખરી ને, તો કે હજુ બરાબર તો નહીં. કંઈક ને કંઈક માણસને ક્ષતિ લાગે છે જીવનની અંદર, અશાંતિનો અનુભવ એને થયા કરે છે. અહીંના માણસોને પણ એવું છે, આપણે ભારતમાંથી આવ્યા આપણી આવી વાત છે એમ નહીં, અહીંના માણસોને એવું છે. વિજ્ઞાને ઘણા મોટા સાધનો પૂરા પાડ્યા સુખોપભોગોના, અને છતાં પણ માનવનું મન અશાંત, માનવનો અંતરાત્મા અશાંત છે. અને શાંતિ નથી, ભય છે, શાંતિ નથી, અસંતોષ છે. ઘણા માણસો એવા છે કે જેમને ઊંઘ બરાબર આવતી નથી, ગોળી ખાવી પડે ઊંઘવાની, પછી ગોળીઓ પણ ગાંઠતી નથી. ગોળીઓ પણ એવી ટેવાઈ જાય કે ગોળીઓ પણ પછી એમને કંઈ કામ ગાયબ થતી નથી. બહુ જ મુશ્કેલી પડે છે. કેટલાકને એમ થાય આના કરતા મરી જઈએ તો સારું, જીવવાનું ગમતું નથી, જીવવાનો આનંદ આવતો નથી. અહીંની પ્રજાને પણ ઘણે ઠેકાણે આવું બને છે. તો માનવ શાંતિનો અનુભવ તો ભાગ્યે જ જીવનમાં કરે, અખંડ શાંતિ, કાયમની શાંતિ એવો અનુભવ કરતો નથી. દેવહૂતિને પણ એવું હતું, એટલે એણે પોતાના સુપુત્ર મહર્ષિ કપિલનું શરણ લીધું અને પૂછ્યું કે મને શાંતિ કેમ નથી. એટલે મહર્ષિ કપિલે કહ્યું કે માતા, શાંતિ તો શાંતિ સ્વરૂપ પરમાત્માનું જ્યાં સુધી શરણ લેવામાં ના આવે ત્યાં સુધી કોઈને મળતી નથી. શાંતિ ધનથી મળતી નથી, ધનથી સમૃદ્ધિ મળે. શાંતિ યૌવનથી મળતી નથી, યૌવનથી સમૃદ્ધિ મળે. વૈભવથી પણ સમૃદ્ધિ મળે, ઐશ્વર્યથી સમૃદ્ધિ મળે, સત્તાથી અધિકારથી સમૃદ્ધિ સાહેબી મળે. પણ સમૃદ્ધિ સંપત્તિ સાહેબી અને શાંતિ એમાં ઘણું અંતર. શાંતિ કેવળ પ્રભુના સ્મરણથી જ મળે, ભગવાન તરફ મનને વાળવાથી મળે. જ્યાં સુધી ભગવાન તરફ મનને વાળવામાં ના આવે ત્યાં સુધી માનવને શાંતિ મળતી નથી. આવું મહર્ષિ કપિલે માતા દેવહૂતિને કહ્યું કે તમે હજુ સુધી તમારું મન ભગવાન તરફ વાળેલું નથી, અને અત્યાર સુધી તમારા મનને વિષયોના ઉપભોગો તરફ જ વાળ્યું. આ તમને સૂજ્યું જ નથી અત્યાર સુધી. યુવાની એમનેમ જતી રહી, બાલપણ ખેલકૂદમાં ચાલ્યું ગયું, યુવાની ભ્રાંતિમાં, મોહમાં, વિકારોમાં, વાસનાઓમાં, અહંકારમાં, રાગમાં, દ્વેષમાં. આમાં શાંતિને માટે તો તમે પુરુષાર્થ કરેલો જ નથી. હવે તમને એમ થયું કે શાંતિ નથી તો શું કરવું જોઈએ? સારી વાત છે, અત્યારે પણ તમને આ ઈચ્છા થઈ છે તો હું તમને સાધન બતાવું છું. એમ કરીને મહર્ષિ કપિલે સાધન બતાવ્યું કે મનને સુધારો, મનને ઉત્તમ બનાવો, મનને પ્રભુમય કરી દો તો તમને શાંતિ મળે. ભગવાનની સાથે સંબંધ બાંધવાથી માનવ શાંતિનો અનુભવ કરી શકે છે, તે સિવાય શાંતિનો અનુભવ થતો નથી. પણ મન ભગવાન તરફ સહેલાઈથી વળતું નથી. અઘરું કામ છે. આપણે એને વાળવાની કોશિશ કરીએ છીએ. આંખ મીચીને આપણે બેસીએ, હાથમાં માળા હોય, ફરે મણકાઓ. આપણે જોઈએ કે ભાઈ કઈ ભગવાનના સ્મરણમાં બેઠેલા છે. જોઈએ ઘરમાં, નજર આપણી પડે બેઠેલા છે. કલાક અડધો કલાક પછી એમને પૂછીએ કે બરાબર સ્મરણ કરતા હતા ને? તો એ કે મારું મન તો બહાર જ ફરતું હતું. આ મણકા ફરતા હતા રામ રામના થોડા વખત સુધી, બાકી તો આમ બહાર જ ફરે. અનંત જન્મોના સંસ્કારો મન પર પડેલા છે વિષયોના, તે આ મનને પ્રભુમાં પણ સ્થિર થવા દેતું નથી. અઘરું કામ છે સ્થિર કરવું ભગવાનમાં, બહુ જોખમ. જે વિષયોના રાગો અને જે વિષયોની આસક્તિને મમતાઓ મનની અંદર પડેલી છે, તે વિષયો તરફ મન જાય છે. ભગવાનનો જો રાગ અને આસક્તિ હોય તો ભગવાનમાં મન લાગે. વાર લાગે છે ભગવાનમાં લાગતા, બહુ વાર લાગે છે. અઘરું કામ છે. રમણ મહર્ષિ હતા, મહાન સંત થઈ ગયા દક્ષિણ ભારતમાં, આપણા દેશમાં હમણાં જ થઈ ગયા. ગાંધીજીના જમાનામાં જ હતા, દયાનંદ સરસ્વતી મહર્ષિના જમાનામાં જ હતા, હમણાં જ થઈ ગયા. તો એ 18 વર્ષની ઉંમરે ઘેરથી નીકળી ગયા. બોલો, 18 વર્ષ. મને સમજાયું કે સંસાર અસાર છે અને જન્મ્યા તો વહેલી તકે પ્રભુ દર્શન, આત્મદર્શન જ કરી લેવું જોઈએ. નીકળી ગયા. સંકલ્પ થઈ ગયો, વૈરાગ્ય ભાવ વિવેકના પરિણામે પેદા થઈ ગયો. સંસારનું સ્વરૂપ કેવું? તો કે ઝાકળના પાંદડા બિંદુ જેવું છે. નળીની દલગત સલિલમ તરલમ તદ્વત જીવિતમ અતિશય ચપલમ. આ જે કમળના પાંદડા પર ઝાકળનું પાણી બિંદુ પડે એની ગેરંટી કઈ નહીં, એવી જીવનની કોઈ ગેરંટી નથી. કશી જ ગેરંટી, ક્યારે પડી જાય કઈ જ કહેવાય. અને પડવાનું છે તે નક્કી છે, પડવાનું નક્કી. આપણને એમ થાય કે આ બીજા જ પડ્યા, આપણે એમની સ્મશાન યાત્રામાં જવાનું. પણ એકવાર આપણી સ્મશાન યાત્રામાં બીજા આવે, આ થવાનું. આ ચાલ્યા જ કરે છે, ચક્ર અનાધિકાળથી ચાલ્યા કરે. છતાં કેટલા જાગે છે, કેટલાને એમ થાય છે કે આપણે જવાનું છે, માટે કંઈક તૈયારી તો કરો ભાઈ. બહુ જ ઓછા માણસો જાગે છે, બધા જાગતા નથી. ઝાકળ જળ જેવું આ જીવન વહી જશે અને કાયાની વાડી કરમાઈ જશે, ધૂળદાણી થઈ જશે. ભક્તો લખી ગયા છે, કાયાવાડી તારી એમ કરમાશે, થઈ જશે ધૂળદાણી. ઝાકળ જળ પળમાં વહી જશે, જેમ કાગળમાં પાણી. કાયાવાડી તારી એમ કરમાશે, થઈ જશે ધૂળદાણી. પાછળથી પસ્તાશે રે, મિથ્યા કરી મારું મારું મન, તુહી તુહી બોલે રે, આ સપના જેવું તન છે તારું. અચાનક ઉડી જાશે રે, જેમ દેવતામાં દારૂ. દેવતામાં દારૂ નાખીને બળકો થઈ જાય, એમાં કાળરૂપી દેવતામાં શરીરનો બળકો થઈ જશે. છેવટે તો તે જ છે ને, બધાની આ સ્થિતિ છે ને. આપણે તો જોઈ આવ્યા ને કેટલાની સ્મશાન યાત્રાઓમાં અત્યાર સુધી ગયા આપણે. બોલો, આપણી એ તૈયારીઓ જ છે ને. આપણે કાંઈ કાયમ માટે બધાની યાત્રાઓમાં જ જવાનું એવું થોડું લખાયેલું. આપણી પણ એકવાર તો નીકળવાની કે નહીં નીકળવાની. 5 વર્ષે, 15 વર્ષે, 20 વર્ષે, 40 વર્ષે, 50 વર્ષે, વળી બહુ આપણું લાંબુ આયુષ હોય. હમણાં જ મેં છાપામાં વાંચ્યું કે 150 વર્ષે પાકિસ્તાનમાં એક ભાઈનો સ્વર્ગવાસ થયો. 150 વર્ષ કદાચ એટલું બધું આપણું હોય તો 51મા વર્ષે તો પછી એ જ છે ને જવાનું છે. પણ આપણને એની ગંભીરતા લાગતી નથી, જવાનું છે એની ગંભીરતા લાગતી નથી. તો એને માટેની તૈયારીઓ બહુ ઓછા માણસો કરે છે, વધારે ભાગના માણસો કરતા નથી. જે જાગ્રત છે તે જાણે છે કે એક દિવસ આપણે એથી વિદાય થવાનું જ છે ભાઈ, માટે અત્યારથી આપણે તૈયારી આપણા જીવનની જે છે તે કરી લેવી જોઈએ. કાયાવાળી કરમાઈ જાય એક દિવસ તો, અને ભવિષ્યનું સાધન કરો અત્યારથી જ કરવા માંડો. જે સારું કામ કરવું છે તે અત્યારથી જ કરવા માંડો, વિલંબ નહીં, પ્રમાદ નહીં. કારણ કે જીવન તો બહુ ઝડપથી પસાર થતું જાય છે, બહુ ઝડપથી પસાર થાય છે. તો આ બધા જે સંસ્કારો આપણા મનની અંદર વિષયોના સૂતેલા છે ને, તે સંસ્કારો આપણા મનને ભગવાન તરફ જવા દેતા નથી. ધીરે ધીરે જો સત્સંગના સંસ્કારો આ મનને પડે તો પછી જ્યારે જપ કરીએ, ધ્યાન કરીએ, ત્યારે મન પ્રભુ તરફ વળે, ધીરે ધીરે વળે. એટલે માતા દેવહૂતિને મહર્ષિ કપિલે કહ્યું, માતા તમે નિરાશ ન થતા, પ્રભુમાં મનને પરોવો, ધ્યાન કરો, સ્મરણ કરો. ને માતા દેવહૂતિને તો એકદમ વ્યાકુળતા થઈ ગઈ હતી, શાંતિની વ્યાકુળતા, શાંતિની ઝંખના. બધા માણસોની એવી ઝંખના હોતી નથી, ઝંખના કોઈકને જ હોય, અને જે જીવને ઝંખના હોય તેને તે વસ્તુ મળે તેને આનંદ થાય. પછી માતા દેવહૂતિ ભાગવત કહે છે કે બિંદુ સરોવર પર બેઠા પદ્માસન વાળી, મહર્ષિ કપિલ તો માર્ગ બતાવીને શાંત થયા, માતા દેવહૂતિએ પદ્માસન વાળીને બેઠા પ્રભુમાં મનને પરોવ્યું. જે રીતે મહર્ષિ કપિલે ધ્યાન ધરવાનું કહેલું તે રીતે પ્રભુનું ધ્યાન ધર્યું, તેવા જપ કરવાના શરૂ કર્યા, અને થોડી જ વારમાં દેહભાન એમનું ભૂલાયું, સમાધિમાં પ્રવેશ થઈ ગયો, જ્યોતિ સ્વરૂપ પ્રભુના દર્શન થયા. જ્યોતિ સ્વરૂપ પ્રભુ, શાસ્ત્રોમાં પરમાત્માને જ્યોતિ સ્વરૂપ કહે, જ્યોતિ સૌથી પહેલા કહે છે જ્યોતિ હતી, અને એમાંથી પછી આકાર આવ્યો એમ કહેવાય છે. આકારો પણ પાછા જ્યોતિમાં ચાલ્યા જાય એમ કહેવાય છે. રમણ મહર્ષિને પણ એવી જ ઝંખના, ઘર છોડીને નીકળી ગયા 18 વર્ષની ઉંમર, અને નીકળી અને અરુણાચલ પર્વતની પાસે એક મોટું મંદિર અરુણાચલનું આજે પણ છે, એકવાર યાત્રાએ જાઓ તો જજો, અરુણાચલ પર્વત મંદિર વખણાય છે દક્ષિણમાં. એ મંદિરમાં જઈને એની એક અંદર ગુફા હતી, એ ગુફામાં બેસી ગયા પ્રભુનું ધ્યાન. લગ્ન તો બહુ હતી દેવહૂતિ જેવી જ, બધા છોકરાઓ મશ્કરી કરતા પહેલા રમણ મહર્ષિની બહાર બેસતા, ત્યારે એમને થયું આ ગયા ક્યાં, પૂજારીઓને થયું ગયા ક્યાં. 7 દિવસ સુધી પત્તો જ ન લાગ્યો રમણ મહર્ષિને. 8મે દિવસે તપાસ કરતા કરતા મંદિરની અંદર અંધારી એક જગ્યામાં ગુફા હતી, ત્યાં રમણ મહર્ષિનું શરીર બેઠેલું જોયું. ત્યાં ગુફામાં તો બધા જીવજંતુ હતા, તે રમણ મહર્ષિને ડંખેલા જીવજંતુ, કરડેલા, લોહી નીકળતું હતું એમના પગમાંથી હાથમાં, તોય રમણ મહર્ષિ પ્રભુના ધ્યાનમાં મગ્ન, દેહનું ભાન. એમને ઉચકીને પૂજારીઓ બહાર લાગ્યા, શરીર સાફ કર્યું, કાનમાં ઓમકારના ઉચ્ચારો કર્યા, ત્યારે ધીરેથી રમણ મહર્ષિને ભાન આવી. કેવી લગન, કેટલી બધી લગન. અને આપણી લગન કેવી, જપ કરીએ, ધ્યાન ધરીએ તો આવું થાય, જંતુ કરડવા આવે આપણને તો બહુ મુશ્કેલ. એક માખી બેસે તોય આપણને એમ થાય, આંખ ઉગાડીને જોઈ લઈએ માખી બેઠી, ઉડાડી કાઢીએ, માળા ચાલુ ઉડાડી કાઢીએ, વળી પાછી એ માખી પાછી આવીને બેઠી, આપણને એમ થયું કે આને કંઈ જ્ઞાન લાગતું નથી, એકવાર ને ઉડાડી થઈ પાછી આવી, એને જ્ઞાન જ બિચારી આવે. માળા આપણે ચાલુ જોઈએ, ધ્યાન ચાલુ જોઈએ, વળી પછી માખી નામ તીરછી નજરથી જોઈ લઈએ, ઉડાડી કાઢીએ, ત્રીજી વાર પછી બીજે આવીને બેઠી, આપણને એમ થાય કે આને મારે હવે પાઠ ભણાવવો જ પડશે. એટલે હવે આપણે માખીને પકડવાની પ્રવૃત્તિ, એક બાજુ જપ કરવાની પ્રવૃત્તિ, બીજી બાજુ એને પકડવાની છે. એ પણ હોશિયાર હોય છે, જ્યાં આપણે એને પકડવા થા મૂંચો કરે ત્યાં નહીં, વળી પાછું ધ્યાન જપ ચાલુ થાય, આવીને પાછી બેઠી. એમ કરતા કરતા 15-20 મિનિટે જયારે એ માખીને છાપો મારીને પકડીને મસલી નાખીએ, ત્યારે આપણને થાય કે હા હવે આને ખબર પડે કે હું પણ ઓછો શક્તિવાળો પણ નથી. આવું આપણું ધ્યાન. એમાં રમણ મહર્ષિની જેમ ચટકા ભરે જંતુડાતો તો આપણે ક્યાંથી ટાળાથી બેસવાના. માખીને કીડીઓ આપણને ચલાયમાન કરે, બધી વાતો સાંભળતા હોઈએ. એક ભાઈને ત્યાં હું ગયેલો, મારો ઉતારો એક રૂમમાં, શું તારો રૂમમાં, મને ભાઈ કે મારે ધ્યાનમાં તમારી આગળ જ બેસવું છે, તમારી પાસે બેસવું તો મારું મન બહુ સારું લાગે, કો બેસો કાંઈ વાંધો નહીં, તેમને ટાઈમ આપ્યો. હવે તે વખતે અચાનક કોઈ એમને મળનાર આવેલા, એમના પત્નીએ કહ્યું કે ભાઈ તો ધ્યાનમાં બેઠા મહારાજજીની પાસે, ધ્યાનમાં બેઠા. પેલા ભાઈને કહ્યું આવનારને કે બેસો, પા અડધા કલાકમાં આવશે, ધ્યાન લાગી જાય તો પા કલાક વધારે પણ થાય, પણ હમણાં શરૂઆતમાં છે એટલે એટલું બધું નહીં લાગે. ત્યાં જ પેલા ભાઈ બોલી ઉઠ્યા, અરે તું બેસાડ, હું હમણાં જ આવું છું, જરા ચાનો ભાવ પૂછજે, આંખ નીચીને. અને બહુ નવાઈ લાગી, મેં આ કઈ જાતનું ધ્યાન, તમે શાંતિથી બેસો. તો કે ના એમ કેમ બેહાય, મારાથી મહેમાન આવેલા હોય ને, કે ભાઈ એનું ધ્યાન રાખજે. તો તેની પત્નીએ પછી કહ્યું કે કેમ હું ધ્યાન રાખું એવું નથી, તમે ભગવાનનું ધ્યાન રાખો ને, મહેમાનનું મારાથી નહીં રાખતા, તમે અત્યારે ધ્યાનમાં બેઠા છો. પણ એનાથી બેસાયું જ નહીં, એ જ વિચારે ના, બે ચાર મિનિટમાં તો મને કે મહારાજજી પછી બેવું જ નહીં ચાલે, તો કોઈ વહેલી તકે જ જાઓ, કારણ કે બેસીને અત્યારે તમે હું કરવાના છો, બેસીને પણ તમારું મન તો બેસવાનું નથી, તો પછી એ જ કરી લો, પહેલા મનને નિવૃત્ત કરી લો, પછી નિરાતે બેસજો. આ સ્થિતિ છે. આપણે જપ કરીએ, ધ્યાન કરીએ, નામ આખો બરાબર ફેરવતા હોય ઘરમાં, તો કોઈને કંઈ કહેવાનું હોય, કોઈને કરવાનું હોય, તે સૂચનાઓ આપતા જઈએ, વળી માળાઓ ફેરવતા જઈએ, મોટી માળા ફરતી જાય, એકાગ્રતા થવી તો બહુ અઘરું કામ, એકદમ લીન બની જાય. પ્રકાશ સ્વરૂપ પ્રભુના દર્શન માતા દેવહૂતિને ભાગવત કે છે થયા, અને એ અવસ્થામાં એ પ્રકાશમાં માતા દેવહૂતિનું મન એકદમ લીન બની ગયું. આપણે સર્વેશ્વરી માને પ્રકાશના દર્શન થાય, પ્રકાશ સ્વરૂપ પરમાત્માના દર્શન આપણામાં સર્વેશ્વરીને નાનપણથી થાય. નાનપણથી એટલે જ્યારે સ્કૂલમાં ભણતા, હાઈસ્કૂલમાં, ત્યારથી એ કહે છે મને ઘણી વાર જાગૃતિમાં પ્રકાશ દેખાય, ઉગાડી આખે ચાલી જાય, તો વચ્ચે વચ્ચે દેખાયા જ કરે, કે પ્રકાશ રૂપે પ્રભુ જાણે મને જુએ અને મને હિંમત આપે કે હું સાથે છું, પાસે છું, રક્ષા કરું છું. હમણાં પણ ઇંગ્લેન્ડમાં, અમેરિકામાં, ભારતમાં જ્યાં જ્યાં હોય ત્યાં અમુક દિવસ થાય, અઠવાડિયું 10 દાડા થાય, એટલે પાછા કે મને આજે પ્રકાશ સ્વરૂપ પ્રભુના દર્શન થયા. હમણાં જ અમારે અલોહા મોટલમાં આવ્યા, 2 દિવસ થયા છે, ગઈકાલે જ કહેતા હતા આજે મને બાથરૂમમાંથી આવતી વખતે પાછો પ્રકાશ દેખાયો, ઉગાડી આંખે, ખુલ્લી આંખે, સારી વાત છે. હું કહું છું પ્રભુ તમને એમ સૂચવે છે કે હું સાથે જ છું, ધ્યાન રાખું છું તમારું, ઉઘાડી આંખે દિવ્ય પ્રકાશ આમ દેખાય છે, મોટો પુંજ ઘોડા જેવો, અને તે કેટલાય વખત સુધી દેખાયા કરે, પછી અદ્રશ્ય થઈ જાય. તો આપણા શાસ્ત્રોમાં પ્રકાશને પ્રભુનું સ્વરૂપ કહ્યું, જ્યોતિ સ્વરૂપ. તો કેટલા જન્મોના પુણ્યો હશે, કેટલા જન્મોનું તપ હશે, તો આવું દેખાય ને, કાંઈ એમને એમ થોડું દેખાય છે, એમને એમ કાંઈ ભગવાનને માર્ગે વળવાનું મન થોડું થાય, કોઈ યુવાનીમાં કંઈ થોડું થાય, ઘરડાઓને થતું નથી, પાછું કોઈ દુઃખ નથી ઘરમાં, આમ સુખ છે, તો વળવાનું મન થયું, એનું કારણ કંઈક સંસ્કાર તો હશે જ ને. એ તો સિનેમા એક્ટર એક્ટ્રેસ બનવાના મન ઘણાને થાય છે યુવાનીમાં, એર હોસ્ટેસ બનવાના મન થાય, ક્લર્ક બનવાના મન થાય, ક્લબમાં રિસીવર બનવાનું મન થાય, ઘણા એવી છોકરીઓ ઘણી આપણે જોઈએ છીએ રિસીવર. હમણાં એર હોસ્ટેસીસના કામો કેટલા બધા સ્ત્રીઓ છોકરીઓ કરતી હોય, ઘણા કામો કરે છે જુદા જુદા ક્ષેત્રોમાં, ડોક્ટરો તરીકે, નર્સ તરીકે છોકરીઓ કામ કરે, પણ ભગવાનના ભક્ત તરીકે કામ કરવું, ત્યાગ કરવું, તપસ્વી જીવન જીવવાની ઈચ્છા રાખવી, એ તો બહુ જ અઘરું, બહુ જ અઘરું. સંસ્કારો પૂર્વના તો જ બને, તે સિવાય તો બને, ઘણું અઘરું કામ, અને તે પણ યુવાનીની અંદર બહુ જ અઘરું કામ, લોઢાના ચણા ચાવવા જેવું. કારણ કે યુવાની એટલે એક ઉચ્છૃંખલ અવસ્થા છે, જેમ નદીમાં પૂર આવે ને, તો એ પૂરથી, પાણીથી જેમ આજુબાજુના કિનારા તૂટવા માંડે, ઝાડના મૂળિયા ઉખડવા માંડે. આ યુવાનીનું જો રહેવું હોય છે એ યુવાવસ્થામાં પ્રભુમાં મનને પડવું, સંયમના દોરે બાંધવું અને 24 કલાક પ્રભુમય રાખવું, એવી જો ભાવના કોઈને થાય તો તેના પૂર્વ સંસ્કારોનું જ પરિણામ હોય, તે સિવાય થાય. ઘણું દુઃખ હોય માણસને તોય પ્રભુને માર્ગે ના વળે, દુઃખ હોય તોય ના વળે, એ દુઃખી હોય તોય ના વળે. આપણે કહીએ પ્રભુને માર્ગે વળો દુઃખ દૂર થાય, તો એને વળવાનું મન ના થાય, એના સંસ્કાર ન હોય તો બહુ જ અઘરું કામ. પ્રકાશ એમને પહેલેથી દેખાયા કરે છે અને તે જ પ્રકાશ એમની ચોકી કરે છે, અખંડ ચોકી કર્યા કરે છે અને કહ્યા કરે છે કે હું સાથે છું, પાસે છું, હું રક્ષા કરું છું, પાસે છું. એ પ્રકાશમાંથી જ એમનો જન્મ થયેલો, પ્રકાશ સ્વરૂપ પ્રભુ, એમાંથી જ આકૃતિ આવી. એટલે પ્રકાશ સાથે હંમેશા બોડીગાર્ડ બનીને રહ્યા કરે, હું સાથે છું, તમારે શું ચિંતા છે, શું ભય છે. એ ભાગવતમાં પ્રકાશનું વર્ણન આવે. માતા દેવહૂતિને પ્રકાશ, પ્રકાશ, પ્રકાશ એને સમાધિ અવસ્થામાં દેખાય. આપણા મા સર્વેશ્વરીને તો જાગૃતિમાં ઉઘાડી આપે દેખાય છે, પણ ભાગવતમાં આવે છે કે દિવ્ય પ્રકાશમાં પછી માતા દેવહૂતિનું મન લીન બની ગયું, શરીર છૂટી ગયું, ખલાસ. તો મહર્ષિ કપિલને બહુ જ સંતોષ થયો કે માતાને મુક્તિ મળી ગઈ, વાસનામાંથી મુક્તિ મળી ગઈ, કામનામાંથી મુક્તિ મળી ગઈ, તૃષ્ણામાંથી મુક્તિ મળી ગઈ, ઘણો સંતોષ થઈ ગયો. પ્રભુનો માર્ગ છે તે જ માણસને શાંતિ આપનારો માર્ગ છે, સંસારનો માર્ગ છે તે શાંતિ આપનારો માર્ગ નથી. મનને આટલું જ સમજાવવાનું છે, પણ એ સમજાવતા સમજાવતા કેટલીક વાર વર્ષો અને જન્મો થઈ જાય તો પણ સમજાય, અને કેટલાક એવા સંસ્કારી જીવો હોય તો ચપટી વગાડતામાં સમજી જાય. બોલો, ચપટી વગાડતા પ્રહલાદ જેવા, મીરાબાઈ જેવા, નરસિંહ મહેતા જેવા, પૂર્વનું ભાથું જેમના જીવનમાં ઘણું છે ને તે ચપટી વગાડતામાં સમજે છે, અને જેમને ભાથું નથી તેને વિલંબ લાગે. પણ જીવને કોઈ ને કોઈ રીતે સમજવું તો પડશે જ. જો એને ખરેખર સુખી થવું હોય, શાંતિ મેળવવી હોય, તો પ્રભુને માર્ગે વળ્યા સિવાય એને માટે બીજો કોઈ આરો નથી, એ રસ્તો જ નથી. જે પ્રભુને માર્ગે વળે છે તે જ શાંતિ પામી શકે, કારણ કે પ્રભુ પરમાત્મા જ શાંતિ સ્વરૂપ છે. સંસારમાં જે શાંતિ છે તે તો ઝાકળના પાણી જેવી છે, ક્ષણિક છે, સનાતન નથી. આ જે શાંતિ છે પરમાત્માની પાસે પહોંચવાથી જે શાંતિ મળે તે જે શાંતિ છે તે સનાતન છે, હંમેશાને માટે અંદર આવે. તો તે શાંતિ મેળવવા માટે આપણા શાસ્ત્રો કહે છે, કબીર સાહેબ જેવા પુરુષો, મહાપુરુષો પોતાના અનુભવના આધાર પર કહે છે કે શાંતિ મેળવવી હોય તો તે કરો, શૃંગાર સજો, સાજન કે ઘર જાના હોગા, સાજન કે ઘર જાના હોગા, પોતાના પ્રિયતમને ઘેર ચાલો, પ્રિયતમ પ્રભુ પરમાત્માને ઘેર ચાલો, આ જ માર્ગ છે. અને એને માટે નાલે ધોલે શીશ ગુટાલે તૈયારી કરો, મનની તૈયારી કરો, અત્યારથી મેલા થયેલા મનને બને તેટલું નિર્મળ કરવાની પ્રવૃત્તિ કરો. ભગવાન નામથી મન નિર્મળ બને, ભગવાનની પ્રાર્થનાથી નિર્મળ બને, સત્સંગથી નિર્મળ બને, બીજું તો કોઈ નિર્મળ કરવાનું સાધન નથી. દાનથી નિર્મળ બને, તપથી નિર્મળ બને, જ્ઞાનથી નિર્મળ બને, ભક્તિથી નિર્મળ બને, સંયમથી નિર્મળ બને, સદગુણોથી નિર્મળ બને. આ રસ્તે ચાલવાથી માનવને શાંતિ સાંભળે છે, બાકી અશાંતિના ઓળા જીવનમાં ઉતરે. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ,
શ્રીમન્નારાયણ
શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ,
શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ,
ભજમન્નારાયણ નારાયણ નારાયણ,
ભજમન્નારાયણ
નારાયણ નારાયણ નારાયણ,
શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ.
હવે મા સર્વેશ્વરી આપણને પોતાના રચેલા ભજનો સંભળાવે એવી આશા આપણે રાખીએ.
झुलवा लाव मरा वाला प्रेमे पाथरणा पाथर्या रे चके
करिया क्रोरी जोलो छोनी चके
आवने अल बेलड़ाजे
आवने अल बेलड़ाजे
रोज रोज वाला एक जके
रोज रोज भगवते वासुदेवाय
पूर्णमेवावशिष्यते। ॐ